તારીખ 6/12/1995 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 2 અને 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 355
જેને માર્ગની ઈચ્છા થઈ છે, આત્માનું કલ્યાણ અથવા આત્માનું હિત કેમ થાય એનો ઉપાય, માર્ગ એટલે ઉપાય, એની ઈચ્છા જેને થઈ છે એના સહજ પરિણામ કેવા હોય, આ વચનામૃતનો વિષય છે કે એના સહજ પરિણામ કેવા હોય. અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો, ઉપર ઉપરથી નહીં, આ જીવે ઉપર ઉપરથી અનેક વાર આત્મહિત અથવા આત્મકલ્યાણ કરવાનો વિચાર કર્યો છે અને એ વિચારને અનુસરીને અનેક પ્રકારના ધર્મ સાધન પણ કર્યા છે, પણ અંતરના ઊંડાણથી નથી કર્યું. આ એક ખાસ ધ્યાન દેવા જેવી વાત આ શબ્દના વાચ્ય ઉપર છે. શબ્દનું જે વાચ્ય છે કે અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જાગ્યો હોય, જાગ્યો શબ્દ લીધો છે, એટલે કે અત્યાર સુધી એવી જાગૃતિ નહોતી. જાગૃતિ વગર ગ્રહણ ન થાય, ઉપદેશનું ગ્રહણ થવું એમાં જાગૃતિની આવશ્યકતા છે. સાંભળવું, વાંચવું, વિચારવું એ પ્રવૃત્તિ છે, પણ જાગૃતિપૂર્વકની પ્રવૃત્તિ આમાં આવશ્યક છે. સુકાનીજી એ વિષય લીધો છે 251 નંબરના વચનામૃતમાં. બહાર કા ઉપયોગ તો ઉપરી ઉપરી તોર સે ચલતા હૈ, ઉસમે જાગૃતિ નહીં રહેતી. જિસ વિષય કી રુચિ હૈ ઉસી મે જાગૃતિ રહેતી હૈ. જાગૃતિ રહેવાથી મુખ્યતા રહે છે એ વિષયને, અને જાગૃતિને રુચિ સાથે સંબંધ છે, રુચિને જરૂરિયાત સાથે સંબંધ છે. આમ લિંક આવી રીતે છે કે જેને અંતરના ઊંડાણથી જરૂરત લાગી એને રુચિ ઉત્પન્ન થઈ, રુચિ ઉત્પન્ન થઈ અને જાગૃતિ આવી, જાગૃતિ આવે એને જે ઉપદેશ સામે આવે એ ગ્રહણ કરવાની ક્ષમતા, યોગ્યતાની પ્રાપ્તિ થાય. હા, જાગૃતિ એટલે સાવધાની. જો જાગૃતિ ન હોય તો ઉપર ઉપરથી ચાલતો હોય છે જીવ, એટલે એને પોતાના હિત અને અહિત સંબંધમાં જાગૃતિ નથી, તો એનું લક્ષ જતું નથી કે મારા હિતની વાત આવી, અથવા મારું હિત અહીંયા થઈ રહ્યું છે એ વાત ચાલે છે. બેમાંથી એક ઉપર લક્ષ ન જાય, કેમ કે જાગૃતિ નથી. એટલે જાગૃતિ નથી, એક ન્યાય ઊંઘે છે એમ કહીએ તો ચાલે. શરૂઆતમાં એ વાત લીધી છે. અહીંયા કહ્યું કે આત્મા જાગ્યો એમ લીધું છે. શું? જ્યાં પોતાનું હિત સાધવાનું અંતરના ઉંડાણથી ભાવ આવે છે ત્યાં એ આત્મા જાગી જાય છે. આ એક પાયાની વાત છે, મુમુક્ષુની ભૂમિકાની પાયાની વાત છે. મૂળમાં આ પ્રકારે શરૂઆત થાય અને અંતરના ઉંડાણથી આત્મહિત કરી લેવાની ઈચ્છા હોય તો એ આત્મા જાગે છે. એને આત્માની ખરેખરી લગ્ન લાગે, પોતાનું આત્મકાર્ય કરવાની લગ્ન લાગે, ધૂમ ઉપડે, આ એક પ્રકાર ઊભો થાય. લગ્ન એવી ચીજ છે કે લગાડી ન લાગે. કોઈ એમ પૂછે કે અમારે લગ્ન કેવી રીતે લગાડવી, એ લગાડવાની ચીજ નથી, લાગવી જોઈએ. સર જોકે એમ પ્રશ્ન થાય અહીંયા કે લગાડી ભલે ન લાગે પણ લાગવી જોઈએ એમ બુદ્ધિ ગમ્ય થયું અને લાગતી નથી એ પરિસ્થિતિ રહી. હવે શું આ પ્રશ્ન થઈ શકે? એને જોવાનું છે કે આ પોતાની ઈચ્છા, આત્મહિતની જે ઈચ્છા છે અંતરના ઉંડાણથી નથી, માટે એ પરિસ્થિતિ સહજ છે. અંતરના ઉંડાણથી જો આત્મહિતની ઈચ્છા હોય તો લગ્ન લાગવી સહજ છે, અને અંદરના ઉંડાણથી ન હોય તો લગ્ન નહીં લાગવી તે પણ સહજ છે. લાગવું, લગ્નનું લાગવું અને નહીં લાગવું બંને સહજ છે. અને એનો સંબંધ પોતાના આત્મહિત કરવાની ઈચ્છા ઉપર છે. એ પરિસ્થિતિ કુદરતી આવે છે. પ્રશ્ન ઉઠે કે લગ્ન નથી લાગવી તો શું, એ પ્રશ્ન ખાતર પ્રશ્ન કરવાનો નથી. અંદરથી ખરી ઈચ્છા છે કે નહીં, અંતરનો ઉંડાણથી વાત છે કે નહીં, આટલું તપાસવું પડે. અને તપાસો તો માલુમ પડે, તપાસે પોતે પોતાને, પોતાના ભાવોને તપાસે, પોતાના અભિપ્રાયને તપાસે તો પોતાને સમજ પડે કે અંદરથી ઈચ્છા છે કે ઉપર ઉપરથી છે. જો અંદર ઉપર ઉપરથી છે તો પોતાને તપાસતા ખ્યાલ આવે કે શા કારણે ઉપર ઉપરથી છે. કેમ કે આત્માનું હિત પણ કરવું છે અને આત્માનું અહિત પણ કરવું છે, એમ બે થવાનું નથી. કેટલાક જે પરિણામો છે જે આત્માનું હિત નથી થવા દેતા, અહિતકારક છે, અને એ જો કરવા હોય, સ્પષ્ટ ઈચ્છાથી કરવા હોય, કરવા હોય એમની સ્પષ્ટ ઈચ્છાથી કરવા હોય તો એને તો માર્ગ હાથ નહીં આવે. અને કોઈ એમ કે સ્પષ્ટ ઈચ્છા નથી, શું અસ્પષ્ટ છે પરિસ્થિતિ, અસ્પષ્ટ છે તો તપાસ અને સ્પષ્ટ કરવી રહી. કોની તો પછી સ્પષ્ટ થઈ ગઈ નહીં પરિસ્થિતિ. અને જો ખરેખરી લગ્ન લાગી તો એની આત્મલગ્ન જ તેનો માર્ગ કરી દેશે. એને આત્મલગ્ન કહી છે. શું આત્મલગ્ન કહી છે? કે આત્મલગ્ન જ માર્ગ કરી દેશે. માર્ગ કરી દેશે એનો અર્થ શું છે? અંદરની સૂજ આવવી, અંદરની સૂજ આવે એ કામ બરાબર થાય. બીજાના ઉપદેશથી સૂજે અને પોતાને સૂજ ન હોય તો એ કામ બરાબર ન પણ થાય. સરવાળે તો અંદરથી અંદરની સૂજ આવવી જોઈએ. ભલે પ્રથમ અંદરની સૂજ ન હોય તો સત્સંગથી, પણ સૂજ તો અંદરની આવવી જોઈએ. અને એ લગ્નથી એ સૂજ આવે છે. હા, ઉપાદાનની તૈયારી થવી જ જોઈએ. આ એ જ વાત છે કે અંદરના ઊંડાણથી એ ઉપાદાનની તૈયારી બતાવે છે. જે અંતરના ઊંડાણની વાત છે એ ઉપાદાનની તૈયારીની વાત છે. કે જો તારી ઉપાદાનમાં અંતરના ઊંડાણથી વાત ન હોય તો ઉપર ઉપરથી તો અનંતકાળ કાઢ્યો છે. ઉપર ઉપરથી કાર્ય કરવામાં અનંતકાળ કાઢ્યો છે, થોડો કાળ નથી કાઢ્યો. અત્યાર સુધીના જેટલા ધર્મ સાધનોમાં કાળ ગયો વ્યર્થ, તે બધા અંતરના ઊંડાણથી, ઊંડાણ વગર. દાખલા તરીકે હમણાં થોડી મુંબઈમાં ચર્ચા ચાલી હતી. આપણા શૈલેષભાઈને એ લોકો 7-8 વર્ષથી આ બાજુ વળેલા છે. કૃપાળુદેવના પત્રો વંચાતા હતા. કૃપાળુદેવનું ભજન છે એ પ્રત્યક્ષ સત્પુરુષ ઉપર ઘણું છે. વાત એમ છે કે સામાન્યમાં સામાન્ય બુદ્ધિવાળો માણસ હોય, ઓછી બુદ્ધિવાળો, જેને કંઈક ભાઈ આ ગાયું ભેંસું ચરાવે છે, ભરવાડ જેવો માણસ હોય, ગુણો ગુણો કાંઈ નથી, ભણતર નથી, બીજી બુદ્ધિ નથી વ્યવહારની, એટલે ડોબા ચરાવે. વ્યવહારની બુદ્ધિ ન હોય એનામાં, કોઈ કોઈ વ્યવહાર એને ન હોય. એના દૂધ હોય એના વેરવા આવીને બજારમાં વેચી જાય, હિસાબ કર્યા તાપ કરી જાય. ભરવાડને ન આવડે કાંઈ. એવા લોકોને પણ એટલી બુદ્ધિ હોય છે કે દરદ થાય તો ડાક્ટર પાસે જવું. દરદ થયો માટે હું ભણ્યો નથી ને પુસ્તક ભણાવીને પાછું ને હું પુસ્તકમાંથી દવા કરું, કે દવા સીધો મેડિકલ સ્ટોરમાં દવા લેવા જાઉં એ નહીં કરે. એ ડૉક્ટર પાસે જશે, વૈદ પાસે જશે. વૈદ કહો કે ડાક્ટર કહો, એનો અર્થ શું છે? કે જે વિષયમાં પોતે અજાણ્યો છે એ વિષયના જે જાણકાર તજજ્ઞ છે એને રસ્તો બતાવે. કે તું આમ કામ પોતાને કરવાનું છે, દવા પોતાને ખાવાની છે, ટ્રીટમેન્ટ પરહેજ પોતાને કરવાની છે, પણ રસ્તો તો એ બતાવે. તો એટલો સામાન્ય વિચાર પ્રશ્ન પૂછ્યો હતો કે 7-8 વર્ષ સુધી કેમ ન આવ્યો. જ્યારે તમે નાની ઉંમરમાં યુવાન અવસ્થામાં તમે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ઉગતી ઉંમરમાં, નહીતર તો મુંબઈમાં મહોત્સવ કરવાના સાધનો થોડા નથી, અને 2 પૈસા કમાતા હોય એ બધા રંગરાંગમાં વેચા પીચા રહીએ છે ત્યાં. તો તમે જ્યારે આ બાજુ વળ્યા 7-8 વર્ષ પહેલા, તો આ વિચાર કેમ નહોતો આવતો? આ તો ફર્સ્ટ થોટ આવે, અને સામાન્ય બુદ્ધિમાં આ ફર્સ્ટ થોટ આવે. પહેલો વિચાર આવે કે ભાઈ જો આત્મજ્ઞાન છે એ જન્મવરણ ટાળવાનું કારણ છે, સાધન છે, એ વાત ખુલ્લી છે, એ વાત કોઈ અધૂરી કે કંઈ ગોપવેલી કે કંઈ એવી તો નથી, બહુ ખુલ્લી વાત છે. આ તો કે સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થાય, જન્મ મરણનું પરિભ્રમણ મટી જાય, એ વિચાર કેમ નહોતો આવ્યો? સીધો પ્રશ્ન પૂછવાનો. તો ઉપર ઉપરથી ચાલતા હતા. શું થયા ભાઈ? ઉપર ઉપરથી ચાલતા હતા. બધે જણાનું મન થાય પણ જાણે એક શોખ કરતા હોય એવી રીતે, હાલો અહીંયા જઈ આવીએ, હાલો સમીર શેખરજી આવીએ, હાલો ફલાણે જઈ આવીએ, હાલો સોનગઢજી આવીએ. હા, જઈને આવીએ એટલે એમ થાય જઈ આવવાનો સંતોષ, જઈ આવવાનો સંતોષ. પાવાપુરીમાં વાત કરો ભાઈ, દર દિવાળીએ પાવાપુરીમાં આવી જઈએ. વર્ષોથી, સાત આઠ વર્ષથી કે આવીએ છીએ, દર દિવાળી પરોળીએ અમે પાવાપુરીમાં હોય. જ્યાં નિર્વાણનું સ્થાન છે ત્યાં અડધી રાતે 2 વાગે આવીને બેસી જઈએ. જગ્યા મળે નહીં નહીતર. ઠંડીની સિઝન બિહારમાં તો ઠંડી પડે, આખી રાત સુવાનું બને નહીં. 2 વાગે તો તૈયાર થઈને આવી જઈએ અને 4 વાગે ત્યાં છત્રો હલે છે. એમ કે હા, ભગવાનનો 4 વાગે નિર્વાણ થયું તો જેવું છત્ર હેલું. બધી કોઈક એમાં કોઈકને દેખાય ને કોઈકને ન દેખાય ને એ બધી વાતો તો ચમત્કારની છે. પણ એ બધો પરિશ્રમ કરતા હતા ત્યાં સુધી જવાનો, રાતના ઉજાગરા કરવાનો, ત્યાં જઈને ઠંડીના બેસવાનો, શું કરવાનું? બધું ઉપર ઉપરથી હાલતો હતો. મિત્ર એમ કહ્યું, આટલો બધો પરિશ્રમ કરો તો કંઈ અંતરના ઊંડાણમાંથી ભાવના નહીં થઈ નહીં થતી હોય કે ના, એવું કાંઈ નથી. દીક્ષા એવી હોય તો ઉપર ઉપરથી, અહીં તો જોવામાં આવે છે કે નથી આવતું. દીક્ષા લઈ લે તો પણ ઉપર ઉપરથી, ઉપર ઉપરથી ઘણો પરિશ્રમ પણ થાય અને ઓછો પરિશ્રમ પણ થાય. પરિશ્રમ કેટલો કર્યો એની સાથે એના અંતરના અંદરની ભાવનાને સંબંધ નથી, એમ સ્પષ્ટ છે. એટલે બીજી શરત નહીં મૂકી અહીંયા કે જે ઘણો પરિશ્રમ કરે એને આત્મા જાગ્યો, એનો આત્મા જાગ્યો, એને લગ્ન લાગે છે, એમ નથી. અંદરથી આવવું જોઈએ, એને ખરેખર આત્મામાંથી આવ્યું છે. અંતરના ઉંડાણથી હિત સાધવાની ભાવના થઈ એ ભાવના આત્મભાવના છે, આત્મામાંથી ઉગેલી ભાવના છે. અને એમ ન હોય ત્યાં સુધી એ ભાવના ઉદયના ઘરની છે. તો ઉદયને તો એના ગુનાનું સરળ છે. જેવા જેવા કર્મનો ઉદય આવે તો તેવા પરિણામ કરે છે. ધર્મના ક્ષેત્રમાં પણ ઉદય આવ્યો, પ્રવૃત્તિનો ઉદય આવ્યો, તે પ્રવૃત્તિ કરી, અને નિવૃત્તિનો ઉદય આવ્યો ત્યારે ત્યાગને દીક્ષા લીધી. બે ઉદય છે, અંદરના ઉંડાણની ભાવના નથી. અને અહીંયા તો ગમે તેવા સંયોગ હોય, ગમે તેવા ગૃહક્ષેત્ર કાવભાવ હોય, પણ જો અંતરના ઉંડાણથી આત્મહિતની ભાવના થઈ એને ખરેખરી લગ્ન લાગી, એને આત્મહિતનો માર્ગ એને લગ્ન કરી દેશે અંદરથી. એ સ્પષ્ટ વાત છે. જેમ સાયકલ ઉપર ચડતા પડતા બેલેન્સ રાખતા આવડે, એમાં અંદરની સૂચ છે. એમાં સૂચ શું છે? બેલેન્સ રાખવાની સૂચ છે, અંદરની સૂચ છે. કેમકે એમાં તો બીજું કાંઈ કોઈનું ભાષણ કામમાં આવતું નથી કે પુસ્તક વાંચ્યું કે વાંચેલું કામમાં આવતું નથી, એમાં તો પ્રેક્ટિસ જ કામમાં આવે છે. તો ચડે ને પડે, પડે તો ખરું ને, પાછો પ્રયત્ન કરે છે ને, બસ એમાંથી શીખી જાય છે. એ અંદરથી સૂજ આવે છે. અંતરની સૂજમાં એને પોતાના પરિણામોમાં હિત અહિત સમજાય. શું? હિત અહિત સમજાય. વાત આપણે કોઈ શાસ્ત્રમાંથી વાંચીએ કે કોઈ વાત સાંભળીએ, પણ એમાંથી આપણે આપણા માટે શું લીધું, કેટલું લીધું, કેવા પ્રકારે લીધું આ મહત્વનો વિષય છે. વાંચવું સાંભળવું એ મહત્વનો વિષય એટલો નથી, જેટલું મહત્વનું આપણે કયા પ્રકારે એને કેટલું ગ્રહણ કર્યું તે છે. અને એ પોઈન્ટ છે, એ સબ્જેક્ટ છે, એ વિષય છે, એ પોતાની શુદ્ધનો છે, એ સ્વતંત્ર શુદ્ધનો વિષય છે. એટલે જો આત્મલગ્ની હોય, શું અંતરના ઉંડાણથી આત્મહિતની ભાવનાપૂર્વકની લગ્ની હોય તો એ શુદ્ધ સરખી હોય, એ શુદ્ધ સરખી હોય. નહીં તો એ શુદ્ધ ન હોય તો એ એક એવો લેકિંગ પોઈન્ટ છે. તેનું કામ થાય નહીં, પ્રવૃત્તિ થાય પણ કામ ન થાય. એમ થાય કે હું પ્રવૃત્તિ કરું છું, મને કેમ કઈ લાભ થતો નથી, ફાયદો કેમ થતો નથી. એમાં શું છે, બીજો ભાવ પછી ન હોય, અહિતનો ભાવ એનો અભિપ્રાય ન હોય, આત્મહિતનો અભિપ્રાય થયો. આમાં તો અભિપ્રાય બે વિરુદ્ધ અભિપ્રાય સાથે ન રહીએ, બે વિરુદ્ધ પરિણામ સાથે રહીએ. એક જીવને હિતના પણ પરિણામ થાય અને અહિતના પણ પરિણામ થાય, એમ બની શકે. તો બે અભિપ્રાય સાથે ન રહીએ, બે શ્રદ્ધા સાથે ન રહીએ. અભિપ્રાય કાં હિતનો હોય ને કાં અહિતનો હોય. એટલે અંતરના ઉંડાણથી આત્મહિત સાધવા જજો, એનો અભિપ્રાય થયો તો એને અહિત થાય, એ પરિણામનો અભિપ્રાય ન હોય ત્યારે શું થાય કે અહિતના પરિણામ થાય ખરા, પણ એને એને નિષેધ આવે, એને ખેદ થાય, એને નિષેધ આવે. એટલે અંદર ફ્રિક્શન ચાલુ થઈ ગયું, ઘર્ષણ ચાલુ થઈ ગયું. એ તપાસવાનો વિષય થયો. પોતે પોતાની તપાસ કરે તો ખ્યાલ આવી જાય. જો કઈ વાત કરી છે અનુભવની, આ છે ને પૂજ્ય બેનશ્રીને એમના જીવનની આ વાત છે, એમના પરિણામની વાત છે, એમના અનુભવની આ વાત છે. નાની ઉંમરથી આત્મકલ્યાણની લગ્ન લાગી દે છે, શું એટલે એમને એમની વાણીમાં એમની ભાષામાં આ વિષય અવારનવાર આવતો હતો. મુમુક્ષુઓ સાથેની વાતચીતમાં એ અવારનવાર કહેતા, જો ભાઈ લગ્ન લાગવી જોઈએ. અને વાત કોઈ નાની સૂની નથી. આ જીવ સંસારમાં અનંતકાળથી રઝળે છે અને નહીં કરવાના ભાવ કર્યા છે. જેટલા જેટલા પ્રાણીઓના શરીરો દેખાય છે એ બધા કેદખાના જેલખાના છે, જવું ગમે કે ન ગમે. શું આ શરીર પણ એક જાતનું, ભલે ફર્સ્ટ ક્લાસ જેલ છે પણ છે જેલ. શું અને માથે ઉડે શરીર પણ જેલ છે, કીડીનું શરીર પણ જેલ છે, અને સર્પનું શરીર મળે તો પણ એ એક જાતની જેલ છે. હવે એ પ્રાણી એની ઈચ્છા હોય કે ન હોય, એને એને જેલખાનામાં કેદખાનામાં કુદરત એને ધકેલે છે. જેવા જેવા પરિણામ કરે, ભાવ કરે, એ બધા સફળ થાય છે, કોઈ અફળ પરિણામ નથી. એ પરિસ્થિતિમાંથી છૂટીને સાદી અનંતકાળ પર્યંત સિદ્ધાલયમાં શુદ્ધ દશામાં બિરાજમાન થાય, અનંત સુખ, અનંત સમાધિ, અનંત જ્ઞાન, અનંત દર્શન સહિત એટલી પ્રાપ્તિ, એટલી ઉપલબ્ધિ, એટલું મેળવવું હોય તો કઈ નાની સુની તો વાત નથી. સંસારમાં આપણે મનુષ્યમાં એક છોકરાને રડતો કરવો હોય ત્યારે એને 3-4 વર્ષથી કેજીમાં બાળ ક્રીડાંગણમાંથી મોકલીને કોલેજ સુધી કેટલા પિરિયડથી એને ભણાવવા પડે, કેટલો ખર્ચો કરવો પડે, કેટલો પરિશ્રમ કરવો પડે, કેટલી મહેનત લેવી પડે એની પાછળ, ત્યારે એ સંસારની દ્રષ્ટિએ થોડોક તૈયાર થયો. હજી એને ભણતરથી ગણતર તો બાકી, હજી પ્રેક્ટિકલ નોલેજ તો એને ધંધાના ક્ષેત્રમાં જઈને પ્રેક્ટિસ કરે ત્યારે આવે, પણ એને ધંધો કરવાની, કામ કરવાની બુદ્ધિ આવે એમ કહેવાય. હું ગ્રેજ્યુએટ થયો તો ક્લાર્ક તો થઈ શકશે ઓછામાં ઓછો, પહેલાં મેટ્રિક થઈને ક્લાર્ક થતા હતા, હવે તો ગ્રેજ્યુએટવાળા ક્લાર્ક થાય છે બધા. તો ત્યાં સુધી તો હજી ક્લાર્કની તૈયારી થઈ, પછી હાયર એજ્યુકેશનમાં પછીની સ્પેશિયલ કોઈ લાઈન હોય તો. આટલું તો તમારે સંસાર દ્રષ્ટિએ તૈયાર થવું પડે છે પેટ ભરવા માટે. ત્યારે અનંતકાળનું અનંત સુખ જોતું હોય, ક્યારે દુઃખ ન જોતું હોય એવો ઉપાય તમારે જોઈતો હોય, ઈચ્છા થઈ હોય, તો એની તમારી તૈયારી એટલી નહીં કરવી પડે જેટલી સંસારમાં કરવી પડે છે. એટલી બધી શરત નથી આમાં આકરી, પણ એક શરત છે કે તમારી જે તૈયારી છે એ પ્રમાણિકતાપૂર્વક હોવી જોઈએ, ઓનેસ્ટલી હોવી જોઈએ. એની અંદર તમે તમારી સાથે બધું રમો એ ન કામ આવે. ઈમાનદારીથી તમારા આત્મકલ્યાણ કરવાની ભાવના હોવી જોઈએ. એની અંદર એક ટકો પણ બીજો ન ચાલે, શુદ્ધ અંતઃકરણ. જ્યાં શુદ્ધ અંતઃકરણ છે, આત્મકલ્યાણની આત્મહિતની ભાવના થઈ, ત્યારે એક બહુ ગેરંટેડ એમણે વાત કરી છે કે આત્માની ખરેખરી લગ્ની લાગે અને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહીં. એને સીધા લઈને રસ્તો હાથમાં ન આવે એમ બને જ નહીં એમ કે છે. શું ગેરંટેડ વાત છે? પેલામાં તો સફળ થાય ન થાય, ગમે એટલું વાંચે ને પરીક્ષામાં ના પાસ થાય, ગમે એવો ધંધો કરે ને ખોટ પણ જાય, મહેનત કરે ને નુકસાન પણ જાય, કેમ કે ત્યાં હાથની વાત નથી. એ પરાધીન સંયોગોની પરિસ્થિતિ પરાધીન છે. જ્યારે આત્મહિત અને આત્મકલ્યાણનો ઉપાય છે એ સ્વાધીન છે અને એટલા માટે એની સફળતાની ગેરંટી છે. શરત એટલી છે કે અંદરના અંતરના ઊંડાણથી, શુદ્ધ અંતઃકરણથી, બધા એક જ વાંચના વાચકો છે, અંતરના ઊંડાણથી કયો કે શુદ્ધ અંતઃકરણથી કયો કે એકદમ ચોખ્ખી પ્રમાણિકતાથી કયો, પોતાની આત્મહિતની ભાવના અને લગ્ન ઉઠવી જોઈએ. જો સાચી ભાવના હોય તો લગ્ન લાગે, લગ્ન લાગે એ પાછળ પડી જાય, કેમ કે આટલી મોટી વાત હોય, આટલી મોટી વાત હોય કે જન્મ મરણથી, અનંત જન્મ મરણથી બચી જવાય છે તો પાછળ પડી જાય. ગુરુદેવના વચનામૃતમાં આવે છે કે ભાઈ આ એવી વાત છે કે જો માણસને સમજાય તો એને એમ થાય કે આની પાછળ ગાંડા થવું જોઈએ, એટલે કે ગાંડા થઈને લાગવું જોઈએ. ગાંડાનો અર્થ શું છે? ગાંડા માણસ વ્યવહાર ન સમજે. ગાંડા માણસ છે એ વ્યવહાર ન સમજે, એમ આમાં તો એની પાછળ લાગે એ વ્યવહાર ચૂકે, થોડો ક્યાંક ક્યાંક વ્યવહાર ચૂકી જાય, તો એને એમ લાગે કેમ ભાઈ કે ભાઈ એની પાછળ ગાંડો થયો છે અને એને વ્યવહારનું ભાન નહીં રહે. એમ ગુરુદેવ શબ્દ હોય પ્રશ્ન, આની પાછળ તો એકવાર ગાંડા થવો જોઈએ, કેમ કે આટલી મોટી ઉપલબ્ધિ છે, ગ્રેટ અચિવમેન્ટ છે, ગ્રેટની ગ્રેટેસ્ટ, એની પછી કોઈ આગળ અચિવમેન્ટ નથી. એનો અનંત દુઃખનો અભાવ ને અનંત સુખની પ્રાપ્તિ, કોઈ જાતનું નુકસાન નહીં ને નફાનો પાર નહીં. હું એટલું કામ કરવા નીકળ્યો હોય તો કોઈ નાનું સૂનું કામ કરવા તો નીકળ્યો નથી. બહુ મોટી વાત છે આ તો. જાગૃતિ
વિશેષ છે, ભદ્રેશી એની જાગૃતિ વધારે હોય, એનો વિવેક તો વધારે હોય, તો વિવેક વધારે હોય તો પછી વ્યવહારમાં કેવી રીતે?
પારમાર્થિક વિવેક વધારે હોય, એ ગાંડો છે એનો વિવેક છે. એટલે એક બાજુ વધારે ઝૂકે ત્યારે બીજી બાજુનો ઝુકાવ ઘટે. વ્યવહાર છે એને બાહ્ય પ્રવૃત્તિ સાથે સંબંધ છે, અને બાહ્ય પરિણામ સાથે સંબંધ છે. જો અંદર બાજુનો ઝુકાવ વધે તો બહાર બાજુની સૌથી સાવધાની ઘટે છે, અને સાવધાની ઘટે ત્યારે વ્યવહારની અંદર ક્ષતિ પહોંચે છે. શું ભાઈ, અમે તમારા ઘરે દર વર્ષે બેસતા વર્ષે આવીએ છીએ ને, તમે નથી કેમ આવતા? એની જાય તો આને જવું જોઈએ, એમ વ્યવહારમાં વિવેક કહેવાય. પણ અહીંયા ઉદાસીનતા આવે તો એ વ્યવહાર ચૂકી જાય, જવાનું મન જ ન થાય. બહારના જે વ્યવહાર છે એ વ્યવહાર વિવેક એક વિષય છે, અને એ સંબંધીનો ઉદાસીનતા આવે ત્યારે એ વ્યવહારની અંદર ફરક પડે. પણ અંદરનો વિવેક વિશેષ થયેલો હોવો જોઈએ, પછી બહારના વિવેકનો કોઈ પ્રકાર મુખ્ય કરવા જેવો નથી રહેતો. જેમ કે વેન્સરી છે, એ નાની ઉંમરમાં ઘર છોડીને નીકળી ગયા. વિવેકની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ યોગ્ય ન લાગે એમને. તો એમનો અવિવેક છે, તો વ્યવહારિક દ્રષ્ટિએ તો અવિવેક લાગે, લોકો ટીકા બી કરે. એ જમાનામાં નાની ઉંમરમાં કોઈ દીકરી ઘર છોડી દે તો એ ઘર ટીકાને પાત્ર થાય. વ્યવહાર દ્રષ્ટિએ લોકો ટીકા કરે, પણ આજે આપણે એને સદગુણ ગણશું, એને અવગુણ નહીં ગણીએ. તેથી ભલે ટીકા થઈ હોય, આજે એ પ્રશંસાનો વિષય છે. એ પ્રશંસાત્મક પગલું ભર્યું હતું એમણે, કે એમણે કાંઈ નહીં જોયું. સાસરિયા શું કહેશે, કે ઘરવાળા શું કહેશે, કે સમાજ શું બોલશે, કોઈની પરવા કર્યા વિના આત્મકલ્યાણ માટેનું પગલું ભરી લીધું. જોયું કોઈ એમાં સમજતું નથી, સમજાવ્યું તો કોઈ સમજવાનું નથી, કેમ કે એનું મૂલ્યાંકન નથી. પોતાનું મૂલ્યાંકન આવ્યું, આખા સંસારનું મૂલ્ય ગયું એમની દ્રષ્ટિમાંથી. આખા સંસારનું મૂલ્ય ગયું તો જે વ્યવહારના મૂલ્ય છે, વ્યવહાર દ્રષ્ટિએ જે મૂલ્ય છે એ અવમૂલ્ય થઈ ગયા એમની દ્રષ્ટિમાં. કે ભાઈ, મારા આત્મહિત પાછળ મારે કાંઈ જોવાનું રહેતું નથી, જે થવું હશે એ થશે, મારે આત્મકલ્યાણ સિવાય હવે કાંઈ કરવું નથી જીવનમાં. બહુ અલ્પકાળમાં એટલો પ્રોગ્રેસ કર્યો કે ત્રણેક વર્ષની અંદર, સત્સંગ પછી ક્યારે મળ્યો કોને ખબર, પણ ત્રણેક વર્ષની અંદર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. એટલે કે સિદ્ધપદનું રિઝર્વેશન અહીંયા મળી ગયું. અહીંયા રિઝર્વેશન અહીંયા થાય છે, અહીંયાના અહીંયા સિદ્ધપદ નથી મળતું આ કાળમાં આ ક્ષેત્રે, રિઝર્વેશન થઈ જાય છે. ટિકિટ હાથમાં આવી ગઈ, સિક્યોર. એ પણ બહુ મોટી વાત છે, કેમ કે પછી ચિંતા નથી, અને પછી પુરુષાર્થ રોકાતો નથી. પછી સુદર્શન ચક્ર હાથમાં આવી ગયું, એ સંસારનો નાશ કરે છૂટકો. બહુ લગ્ની ઉપડેલી, એટલે લગ્નની વાત બહુ કરતા. લગ્ન લાગવી જોઈએ, લગાડી લાગે નહીં, એ તો એનું મૂલ્ય આવે તો જ લાગે, કિંમત આવે તો જ લાગે. અને એકવાર કિંમત આવી એ જ મોટો વિવેક છે એનું, આ માર્ગનું, આ ઉપાયનું, અને ઉપલબ્ધિનું સાચું મૂલ્યાંકન થવું એ જ લગ્ન લાગવાનું કારણ છે. ઓટોમેટિક લાગે. એટલે કહે છે એને માર્ગ અંદરમાં ન થાય એમ બને જ નહીં ને. એમ ક્યાંથી કીધું કે મારો અનુભવ બોલે છે, મારો અનુભવ એમ બોલે છે કે માર્ગ અંદરમાં થાય ન થાય એમ બને જ નહીં. તેમ કહેતા કે અત્યારે ગુરુદેવ આટલું બધું સમજાવે છે અને તોય લોકો સમજતા નથી. એ વખતમાં આટલું બધું ગુરુદેવ ખોલીને બોલતા નહીં. ખુલ્લી ખુલ્લી વાત પરમાર્થની, આત્મકલ્યાણની ખુલ્લી આવી વાત નહોતી આવતી કે અત્યારે જેટલી આવે છે. એટલે છતાં પણ પોતાને લગ્ન હોય તો એમાં શું જ આવે છે, વાતને પકડી લઈએ છે, મર્મને પકડી લઈએ છે, એનું રહસ્ય પકડાઈ જાય છે. એટલે આત્માની લગ્ન લાગવી જોઈએ ને તેની પાછળ લાગવું, એ પાછળ પડી જાય, ગાંડો થઈને પાછળ પડી જાય. આત્માને ધ્યેયરૂપ રાખીને દિન રાત સતત પ્રયત્ન કરવો જોઈએ. પછી બધું ગૌ કરી નાખે. આ એમાંથી બાહ્ય નિવૃત્તિ આવી છે. બાહ્ય નિવૃત્તિ ખરેખર આમાંથી આત્માર્થી જીવોને ઊભી થઈ છે. લોકો શું કરે છે, પહેલાં નિવૃત્તિ લે છે અને અંદર પુરુષાર્થ નથી ચાલતો, અંદર લગ્ન હોતી નથી, તો એ નિવૃત્તિ છે એ સફળ નથી થતી. અંતર નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિની વાત કરી છે જ્ઞાનીઓએ. પ્રયત્ન કરવો જોઈએ એટલે ઉપદેશની ભાષામાં બોલે છે, એને એવા પરિણામ થઈ જાય છે કે જેને લગ્ન લાગે એ પાછળ પડી જાય અને રાત દી એને એ ચાલે. સંસારમાં પણ એ ચાલે છે કે નહીં, રાત દી સંસારના કાર્યોના જ ઘટમાલ ચાલતી હોય, પછી આમ કરીશ ને, પછી આમ કરીશ ને, પછી આમ કરવાનું છે, પછી આમ કરીશ, શું ચાલે છે? રાત દી ચાલે છે ને માણસને, કેમ કે એની લગ્ન છે એટલે એ ચાલે છે, એની જેની જરૂરત છે એનું પરિણામ ચાલ્યા વગર રહીએ નહીં. જેની જરૂરત સમજાણી હોય એના વિચારો રોકા રોકાય નહીં, આવ્યા વગર રહીએ નહીં. સાયન્ટિફિક છે એ તો, આત્માનું વિજ્ઞાન જ એવું છે. એ તો શેની જરૂરત લાગવી એ સમજણનો વિષય છે. ભાવ મરણ આત્માના પ્રાણ છે, જ્ઞાન અને આનંદ, એનો નાશ થાય છે, એનું ખૂન થાય છે, માટે ભાવ મરણ કહેવામાં આવે છે. પોતાના જ એવા પરિણામ છે. આમાં શું લીધું? કૃપાળુ દેવે લીધું શ્રીમદજીએ, બહુ પુણ્ય તેરા પુંજથી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. પૈસા ખૂબ વધી ગયા અથવા સત્તા મળી, રાષ્ટ્રપતિ થયો કે પ્રાઇમ મિનિસ્ટર થયો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવાર વધતા વધવા પણ એ નય ગ્રહો. અને માનો કે કુટુંબ વાળું થઈ ગયું, છોકરા છોકરીઓ બીજું ત્રીજું વેવાય વેવલા ખૂબ વધી ગયા. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એ બધા પરિણામથી સંસારના ભવ પ્રભવો વિધા અને મનુષ્ય ભવ કે જેમાં સિદ્ધપદની તૈયારી થઈ શકે છે એ ખોઈ બેઠો, હારી જવો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો, તો એ બધા પરિણામ સંસારના ભવભ્રમણ વધારવાના કર્યા, એમાં જીવ રાચ્યો કેમ કે એ બધા પરિણામ છે આત્માના જ્ઞાન અને આનંદને હણી નાખ્યા એને, પોતાની શાંતિને હણી નાખે. એટલા માટે એને ભાવ મરણ કીધું કે એક તો તું તારું મરણ કર અને તું પાછો એમાં રાજી થા. આનું નામ અજ્ઞાન, આનું નામ અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન જે કયો તે આનું નામ છે. 16 વર્ષે આ કાવ્ય લખ્યું છે એમણે. શરીરની ઉંમર 16 વર્ષની, વિચાર કેટલા પીઢ હતા. એકસઠ વર્ષે આવવું જોઈએ ને, આપણે 61 વટાવી ગયા ને એમ થાય. આત્માને જે રૂપ રાખીને દિન રાત સતત પ્રયત્ન કરવો જોઈએ. હા, એ લગ્ન બતાવે છે એમની 23મા વર્ષમાં એ પત્ર છે ને, કે ખાવું તો આત્મા માટે, રડવું તો આત્મા માટે, બોલવું તો આત્મા માટે, ઉપવાસ કરવો તો આત્મા માટે, મૌન રહેવું તો આત્મા માટે, અને ન રડવું ને નિવૃત્તિ લેવી હોય તો આત્મા માટે. જે કરવું હોય એક લક્ષ્ય કરવું છે, એનું નામ લગ્ન. એટલે દિન રાત એ જ પરિણામ ચાલે, અને એમાં મારું હિત કેમ થાય, મારું આત્મકલ્યાણ કેમ થાય, હું મારા આત્મ સ્વરૂપને કઈ રીતે જાણું, મારા સ્વરૂપને કઈ રીતે ઓળખું, એમ લગ્ન વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે. એ પોતે અનુભવથી વાત કરે છે કે જરૂર અંદરથી માર્ગ હાથમાં આવ્યા વગર રે જ નહીં, એને સૂજે જ હવલું જ સૂજે અને અવળું ન સૂજે. શું એટલે એના ઉપરથી વાત ચાલી હતી કે ભાઈ ભરવાડને પણ ડાક્ટર પાસે જવાનું સૂજે છે, તો ભણેલા ગણેલા બુદ્ધિશાળી શાસ્ત્રના અભ્યાસ કરનાર માણસને કે તત્વજ્ઞાનનું શ્રવણ કરનારને, આ રસ્તાના જાણનાર આત્મજ્ઞ પુરુષ પાસે જવું જોઈએ, એવો એને સૂઝ કેમ ન આવે, એ સૂઝનો વિષય થયો. અથવા તો એ સૂઝ નહીં આવીને બીજો ઉપાય કરવા લાગ્યા, એનું કારણ શું? કે એને અંદરથી આત્માની હિત કરવાની પ્રમાણિકપણે ઈચ્છા નથી, માટે એને આડું આડું સૂજે છે. સીધું સૂજતું નથી પણ આડું આડું સૂજે છે. સીધું સૂજવું જોઈએ નથી સૂજતું, આડું સૂજે છે. એ 2 નંબરનું વચનામૃત થયું. પછી 4 નંબરનું વચનામૃત છે કે જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. જે સાચું જ્ઞાન છે અને જેને અંદરનો સાચો વૈરાગ્ય છે, એ બે પ્રકારના જે પરિણામ છે જીવના, એ એકબીજાના પૂરક તત્વો છે. શું? એકબીજાને પ્રોત્સાહન આપનારા છે એટલે એકબીજાને ખામીને આવવા ન દે, ખામીને પૂરી દે. જ્ઞાનની ખામી વૈરાગ્યથી પૂરાય ને વૈરાગ્યની ખામી જ્ઞાનથી પૂરાય, જો સાચા હોય તો. એમ કે છે જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે અથવા આગળ વધારનારા છે. ક્ષતિ ઊભી થવા ન દે અને એમાં વધારો કરે. જ્ઞાનનો વિકાસ થાય એમાં વૈરાગ્યનો સાથ છે, વૈરાગ્ય વધે એમાં જ્ઞાન કારણ પડે. પરંતુ જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી પણ રૂંધાયેલો કશાય છે. એમને વૈરાગ્ય આવી ગયો, કોઈ પ્રતિકૂળતા આવી, કોઈ શમશાન વૈરાગ્ય જેને કહે, કોઈ પણ પ્રસંગ એવો બની ગયો, જ્ઞાનપૂર્વકનો સમજણપૂર્વકનો વૈરાગ્ય નથી, શું તો તે વૈરાગ્ય નથી પણ એને કસાઈને દબાવ્યો છે, રૂંધાયેલો છે એટલે કસાઈને દબાવ્યો છે, એ વૈરાગ્ય સાચો નથી. પરંતુ જ્ઞાન નહીં હોવાથી, સાચું જ્ઞાન નહીં હોવાથી જીવ કસાઈને ઓળખી શકતો નથી, ત્યાં રૂંધા વૈરાગ્ય નથી પણ આ તો રૂંધાયેલો કસાય છે એમ ઓળખી નથી શકતો, એને એમ લાગે છે કે વૈરાગ્ય આવ્યો પણ એ વૈરાગ્ય નથી હોતો, એ રૂંધાયેલો કસાય હોય છે. આપણે નથી ઘણી વખત માણસ કહેતા તો આજ આપણે રીહ ચડી છે એટલે ખાશે નહીં, હવે શું કે છે રિયા જાય તો શું કે માણસ, મારે નથી ખાવું કે મને ભૂખ નથી લાગે, એ કઈ વૈરાગ્ય છે, એ તો રી ચડી છે, કસાય છે, એ તો હઠે ભરાય માણસ, આમ નહીં કરીએ તેમ નહીં કરીએ, એ કોઈ વૈરાગ્ય નથી. એમ ધર્મના ક્ષેત્રમાં પણ જ્ઞાન વિનાનો જે વૈરાગ્ય છે એ ભલે મંદ કસાય હોય, ઓલા માટે તીવ્ર કસાય છે એટલે સમજાય છે કે આ તો રિયાણો છે, આ તો જીદે ચડ્યો છે, ધર્મના ક્ષેત્રમાં એ તીવ્ર કસાય છે એટલે બીજાને પણ સમજાઈ જાય છે. મંદ કસાય હોય છતાં પણ જ્ઞાન વગરનો હોય તો એને એ કસાયને દબાવેલો છે અને મંદ દેખાય છે, એ સાચો વૈરાગ્ય નથી. તો દબાવેલો છે એટલે અંદર તો રહેલો છે, એ બહાર આવશે ત્યારે ઉછાળો ખાઈને આવશે, પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કસાયને ઓળખી શકતો નથી. હવે સાચું જ્ઞાન અને સાચો વૈરાગ્ય છે એ કાર્ય શું કરે છે, એની ફરજ શું બજાવે છે, કે જ્ઞાન પોતે સાચું જ્ઞાન છે, પોતે માર્ગને ઓળખે છે, શું આત્માના હિતના ઉપાયને સમજી શકે છે કે આ ઉપાય કરવાથી મારું આત્મકલ્યાણ થાય અને આવા પરિણામથી મારો આત્માનું અહિત થાય, એ બે વાત એને ઓળખી શકે છે. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી. અંતરમાંથી ઉદાસીનતા હોય તો જ્ઞાન ક્યાંય આડું એવું સમજે નહીં, જ્ઞાન ફસાય છે એનો અર્થ શું છે કે સમજણ થવા છતાં એ સમજણનો જે ઉપયોગ થવો જોઈએ ઉપયોગ ન થાય ત્યારે જ્ઞાન ક્યાંક રોકાઈ ગયું છે. સમજણનો સદુપયોગ થવો જોઈએ ને, સમજણ કંઈક કામમાં આવવી જોઈએ ને, એનો કોઈ સમજણનો પ્રયોગ હોવો જોઈએ ને, થવો જોઈએ ને, વપરાશ થવો જોઈએ ને, જો એમ ન થાય તો એ સમજણ છે એ ક્યાંક ફસાઈ ગઈ છે, એનું જ્ઞાન ફસાઈ ગયું છે. જો પણ વૈરાગ્ય સાથેનું જ્ઞાન હોય તો એવું ન થાય એમ કહે છે. વૈરાગ્ય છે તે જ્ઞાનને કાંઈ ફસાવા દેતો નથી પણ બધાથી નિષ્ફળતા કહેવે છે અને સ્વની મોજમાં ટકાવી રાખે છે, એ નિર્લેપતા ઊભી કરે છે અને જ્યાં નિર્લેપ છે એટલે પોતાની મસ્તીમાં પછી જ્ઞાન રહે છે. આવું જે જ્ઞાન સહિતનું જીવન, સાચા જ્ઞાન સહિતનું જીવન, તે નિયમથી એટલે ચોક્કસપણે વૈરાગ્યમય જ હોય છે. એને સાચું જ્ઞાન હોય એને બહારમાં આસક્તિના પરિણામ ઘીટા વગર રહે નહીં. કેમ કે એ બધા આત્માને અહિત કરનારા પરિણામ છે, જેનાથી આત્માનું અહિત થાય એ વાત એને જ્ઞાનમાં સમજાય છે એટલે એ તરફની ઉદાસીનતા એવા વગર રહે નહીં. જીવનો એવો સ્વભાવ છે એ નુકસાનનો અનુભવ ન રહીએ, ચારા છાંદનો સિક્કો પણ હાથમાંથી હેઠો પડી જાય તો આંખ વળીને લઈ લે. પરચુન ગણતા ગણતા એક બે સિક્કા નીચે પડી ગયા હોય તો પણ લઈ લે, કેમ કે કારણ વગરનું નુકસાન શું કરવાનું, સહન કરવું. નાનું નુકસાન, થોડું નુકસાન પણ કારણ વગરનું જોઈતું નથી તો મોટું નુકસાન કોણ સહન કરે? એ તો જીવના અભિપ્રાય અને સ્વભાવ બહારની વાત છે. એમ આત્માને પોતાના અહિતના પરિણામ સમજાય અને એને ઉદાસીનતાને વૈરાગ્ય એ પ્રકારના પરિણામમાં ન આવે એવું કોઈ દિવસ બને નહીં. એટલા માટે છે કહે છે કે જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે ને એમાં રસ પડે એને. જે જે પરિણામોમાં આત્માનું અહિત થાય એમાં એને રસ આવે નહીં, નિરસતા આવી જાય કે મારા અહિતનું કારણ છે, આમાં મને અશાંતિ ને દુઃખ વધી જશે, હું દુઃખના માર્ગે દુઃખના રસ્તે આગળ વધવા માંગતો નથી, એ વાત એને સમજાય છે, એ જ્ઞાનથી સમજાય છે. એટલે શું છે કે જ્ઞાન અને વૈરાગ બંને એક સાથે જોડાયેલા રહીએ છે. જ્ઞાન કાંઈક કામ કરે ને વૈરાગ કાંઈક કામ કરે એમ નથી, બે એકબીજાના પૂરક તત્વો હોવાથી એકબીજા સાથે જોડાયેલા છે હંમેશા. સંબંધ એકબીજાના સંબંધ તૂટતા નથી એવા સંબંધવાળા છે, એનું નામ સાચું જ્ઞાન અને સાચો વૈરાગ્ય. મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય એટલે ત્યાગ નથી, પણ વૈરાગ્ય છે એમાં નિરસતા જરૂર છે. પહેલી નિરસતા કેળવે પછી ત્યાગ આવે તો સાચો આવે, પણ અંદરમાં રસ રહી જાય ને ત્યાગ કરે તો એ રૂંધાયેલો કસાય થઈ જાય. એટલે મુમુક્ષુની ભૂમિકાનો જે વૈરાગ્ય છે એ નિરસપણું ઉદય ભાવોમાં, જેને જે પ્રકારનો ઉદય હોય તે ઉદય ભાવોમાં નિરસપણું આવવું તે ભૂમિકાનો વૈરાગ્ય છે, અને એ નિરસપણું સમજણપૂર્વક આવે તો તે ભૂમિકાનું તે જ્ઞાન છે. પછી મોક્ષ માર્ગમાં આત્મજ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય હોય છે, મુનિદશામાં એથી વિશેષ આત્મસ્થિરતાપૂર્વકનો વૈરાગ્ય હોય છે. એમ વૈરાગ્યના તબક્કા ઘણા છે અને જ્ઞાનના તબક્કા પણ ઘણા છે. સમજણથી માંડીને શુદ્ધોપયોગ સુધીના જ્ઞાનના તબક્કા છે, અને નિરસ્તાના એક અંશથી માંડીને મુનિદશા સુધીનો વૈરાગ્ય હોય છે. ટોચનો વૈરાગ્યના શિખરના શિખામણી કીધા છે નિયમસારમાં મુનિરાજને, વૈરાગ્યના શિખરના શિખામણી કીધા છે, ટોચનો વૈરાગ્ય છે.
ભગવાન જય હો પરમ કૃપાળુ શ્રી કામ.